એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણામાંથી ઘણા લોકોને કદાચ રોજબરોજ સ્પર્શતો હશે, આપણું મગજ, જે ક્યારેક બહુ જ વ્યસ્ત ચિંતાઓ અને વિચારોથી ભરેલું લાગે છે.
હા, ખરેખર. અને આ માટે આપણે ડૉક્ટર જોઝેફ એ એનિબાલીના પુસ્તક રિક્લેમ યોર બ્રેઇન, એટલે આપણે કહી શકીએ મગજનું રૂપાંતરણ કે નવચેતન મગજ, એમાં જે વિચારો છે એનો આધાર લઈશું. એમને આપણા વ્યસ્ત મગજ પાછળનું વિજ્ઞાન અને એને શાંત કરવાની રીતો બહુ સરસ રીતે સમજાવી છે.
અને આજકાલ ખબર છે આટલી દોડધામ છે જીવનમાં, સતત ચિંતા, માનસિક થાક, એવું લાગે જાણે મગજ સતત ચાલ્યા જ કરતું હોય. આ અનુભવ તો હવે કેટલો સામાન્ય બની ગયો છે, ઘણાને તો એમ પણ લાગે કે આ મારી પોતાની જ નબળાઈ છે.
બરાબર. પણ ડૉક્ટર એનિબાલીનો મુખ્ય મુદ્દો જે છે કે આ નબળાઈ નથી પણ આપણા મગજની કાર્યપ્રણાલી સાથે જોડાયેલી બાબત છે. અને સૌથી મહત્વની વાત કે એમાં સુધારો શક્ય છે. મગજની એક અદ્ભુત ક્ષમતા છે, ન્યુરોપ્લાસ્ટિસિટી જેને કહેવાય, જેનાથી એ બદલાઈ શકે છે. તો ચાલો આ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ.
ચોક્કસ. શરૂઆત લેખકથી કરીએ. ડૉક્ટર જોઝેફ એ એનિબાલી વિશે થોડું જણાવશો, એમનો દૃષ્ટિકોણ શા માટે આટલો ખાસ ગણાય છે?
હા, ડૉક્ટર એનિબાલી એક ખૂબ અનુભવી મનોચિકિત્સક છે અને અમેરિકાની પ્રખ્યાત એમએન ક્લિનિક સાથે જોડાયેલા છે. એમની પાસે દાયકાઓનો ક્લિનિકલ અનુભવ છે. પણ એમની ખાસ વાત એ છે કે તેઓ માત્ર મનોચિકિત્સા જ નહીં પણ ન્યુરો ઇમેજિંગ, એટલે કે મગજના સ્કેન, ખાસ કરીને સ્પેક્ટ સ્કેનનો બહોળો ઉપયોગ કરે છે.
હા, મેં સાંભળ્યું છે કે એમએન ક્લિનિક્સ બ્રેઇન સ્કેનિંગ માટે બહુ જાણીતા છે, પણ એ કેવી રીતે ડૉક્ટર એનિબાલીના કામને અલગ પાડે છે એ થોડું સમજાવશો?
ચોક્કસ. જુઓ, એમએન ક્લિનિક્સ પાસે હજારો સ્પેક્ટ સ્કેનનો ડેટાબેઝ છે. આ સ્કેન શું બતાવે તો કે મગજમાં લોહીનો પ્રવાહ અને પ્રવૃત્તિની પેટર્ન, એટલે કે કયા ભાગો વધુ સક્રિય છે, કયા ઓછા. ડૉક્ટર એનિબાલી આ સ્કેનના તારણોને દર્દીના અનુભવો અને એમના લક્ષણો સાથે જોડે છે. એટલે તેઓ માત્ર એમ કહીએ કે વાતો નથી કરતા પણ મગજમાં શું ચાલી રહ્યું છે એના નક્કર પુરાવા જુએ છે.
અચ્છા, એટલે કે તેઓ ખાલી લક્ષણો પર ધ્યાન નથી આપતા પણ સમસ્યાના મૂળ સુધી, મગજની અંદર શું ચાલી રહ્યું છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. આ તો ઘણું અલગ લાગે છે નહીં, જે પરંપરાગત અભિગમ છે તેનાથી.
બિલકુલ. તેઓ માને છે કે માનસિક સમસ્યાઓ ઘણીવાર મગજની જૈવિક, એટલે કે બાયોલોજિકલ સમસ્યાઓ સાથે જોડાયેલી હોય છે. અને એમનો ઉપચારનો અભિગમ પણ સંકલિત છે, ઇન્ટિગ્રેટિવ જેને કહીએ. એમાં દવાઓ ઉપરાંત પોષણ, કસરત, જરૂરી પૂરક તત્વો, જીવનશૈલી, આ બધું જ આવી જાય. તેઓ સિદ્ધાંતો અને વાસ્તવિક ક્લિનિકલ અનુભવનું મિશ્રણ કરે છે.
સરસ. તો પુસ્તકનો મુખ્ય સાર શું છે? પેલો વ્યસ્ત મગજનો ખ્યાલ અને ન્યુરોપ્લાસ્ટિસિટી, આ બધું આમાં ક્યાં બંધ બેસે છે?
પુસ્તકનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે આપણું વ્યસ્ત મગજ, મતલબ કે સતત ચાલતી ચિંતા, પેલા નકારાત્મક વિચારો, અંદરની અશાંતિ, એ આપણી કોઈ ચારિત્રની ખામી કે નિષ્ફળતા નથી. આ ખરેખર તો મગજની કાર્યપ્રણાલીમાં રહેલી એક સમસ્યા છે જેને સમજીને સુધારી શકાય છે. આટલું સાંભળીને જ ઘણાને રાહત થાય જેઓ પોતાને દોષ દેતા હોય છે, ખરું ને?
હા, સાચી વાત છે. અને પેલી ન્યુરોપ્લાસ્ટિસિટીની વાત, એ કેવી રીતે મદદ કરે છે આમાં?
ન્યુરોપ્લાસ્ટિસિટી તો એમ સમજો કે આશાનું કિરણ છે. એનો સીધો અર્થ એ છે કે આપણું મગજ કોઈ પથ્થર જેવું જડ નથી, એ સતત બદલાતું રહે છે. આપણા અનુભવો, વિચારો, આદતો, આ બધું મગજમાં નવા જોડાણો બનાવે છે અને જૂનાને બદલી પણ શકે છે. ડૉક્ટર એનિબાલી કહે છે કે જો આપણે સમજી લઈએ કે મગજ શા માટે ચિંતા કે નકારાત્મકતાના ચક્રમાં ફસાઈ જાય છે, તો આપણે ચોક્કસ પદ્ધતિઓ વાપરીને આ પેટર્નને બદલી શકીએ છીએ.
એટલે કે આપણે એક રીતે આપણા મગજના ડ્રાઈવર બની શકીએ છીએ, એવું કહી શકાય. પુસ્તકનો હેતુ એ જ છે કે લોકોને આ સમજ અને સાધનો આપવા.
બિલકુલ. પુસ્તકનો ઉદ્દેશ્ય વ્યસ્ત મગજના અનુભવને સમજાવવો, લક્ષણો પાછળના મૂળ કારણો શોધવામાં મદદ કરવી, જેમ કે પેલું સ્પેક્ટ કેનથી મગજની પેટર્ન જોવી, અને લોકોને પોતાના મગજના સ્વાસ્થ્યને સુધારવા માટે સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ એક શક્તિશાળી વિચાર છે કે આપણે આપણા મગજને રિક્લેમ એટલે કે ફરીથી પ્રાપ્ત કરી શકીએ છીએ.
ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ. ડૉક્ટર એનિબાલી આ વ્યસ્ત મગજને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે? શું એ બધા માટે સરખું હોય છે?
તેઓ વ્યસ્ત મગજને એવી સ્થિતિ ગણાવે છે જેમાં મગજ જાણે સતત ઓવરડ્રાઈવમાં હોય, સતત દોડતું રહેતું હોય. આમાં સતત ચિંતા, મનમાં ચાલતો કોલાહલ, પેલી નકારાત્મક વાતોનું પુનરાવર્તન અને શાંતિથી બેસી ન શકવું, આ બધું આવે. પણ મહત્વનું એ છે કે તેઓ કહે છે આ સામાન્ય છે અને મગજની તકલીફનું લક્ષણ છે જેનો ઇલાજ છે.
અને તેમણે કહ્યું છે કે તેના 20 ચહેરા છે, એનો શું મતલબ?
હા, એનો મતલબ કે વ્યસ્ત મગજ દરેક વ્યક્તિમાં અલગ અલગ રીતે દેખાઈ શકે છે. કોઈને સતત ચિંતા રહેતી હોય એને એ એન્શિયસ બ્રેઇન કહે છે, તો કોઈના મનમાં એક જ વિચાર કે ક્રિયા વારંવાર આવ્યા કરે. ઓબ્સેસિવ બ્રેઇન, આપણે જેને ઓસીડી કહીએ એના જેવું. કોઈ ઉદાસી અનુભવતું હોય, ડિપ્રેસ્ડ બ્રેઇન, તો કોઈ ભૂતકાળના આઘાતમાંથી બહાર ના આવી શકતું હોય, ટ્રોમેટાઇઝ્ડ બ્રેઇન, PTSD. કોઈ વ્યસન સામે ઝઝૂમતું હોય, એડિક્ટેડ બ્રેઇન, તો કોઈ ધ્યાન જ ન કેન્દ્રિત કરી શકતું હોય, ડિસ્ટ્રેક્ટેડ બ્રેઇન, ADHD જેવું. આ બધા એ વ્યસ્ત મગજના જુદા જુદા સ્વરૂપો છે એમ સમજો.
અચ્છા, આનાથી લોકોને પોતાની સ્થિતિ ઓળખવામાં મદદ મળે. પણ આ બધા પાછળ મગજમાં શું ચાલતું હોય છે? કયા ભાગો આમાં ભૂમિકા ભજવે છે?
ડોક્ટર એનિબાલી અમુક મુખ્ય ભાગોની વાત કરે છે, જેમ કે પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સ, PFC. આને આપણા મગજનો CEO સમજીનો. નિર્ણય લેવા, ધ્યાન આપવું, લાગણીઓ પર નિયંત્રણ રાખવું. હવે જો આ CEO બરાબર કામ ન કરતો હોય તો ધ્યાન ભંગ થાય, આવેગ પર કાબુ ન રહે.
એટલે આયોજન અને નિયંત્રણ માટે PFC જરૂરી છે, બરાબર. બીજું
બદલીએ ને, એમાં આપણને એક વિચારમાંથી બીજા પર જવા દે છે. પણ જો આ વધુ પડતો સક્રિય હોય તો આપણે એક જ વિચાર કે ચિંતામાં અટવાઈ જઈએ છે, એમાંથી બહાર જ નથી નીકળી શકતા.
એટલે નકારાત્મક વિચારોના ચક્કરમાં જે ફસાઈ જવાય છે એનું કારણ આ ACG હોઈ શકે. રસપ્રદ છે આ તો.
હા, અને પછી છે બેસલ ગેંગલિયા, જે ચિંતા અને ભય સાથે જોડાયેલા છે. એની વધુ પડતી સક્રિયતા સતત ગભરામણ અને ચિંતા પેદા કરી શકે. અને લિમ્બિક સિસ્ટમ, જે આપણું ભાવનાત્મક કેન્દ્ર છે, એની વધુ પડતી સક્રિયતા મૂડની સમસ્યાઓ નોતરી શકે છે.
તો આ સ્પેક્ટ સ્કેન અહીં કેવી રીતે મદદ કરે છે, તે શું બતાવે છે? બરાબર,
સ્પેક્ટ સ્કેન બતાવે છે કે આ ભાગોમાં લોહીનો પ્રવાહ કેવો છે, એટલે કે કયો ભાગ વધુ પડતો સક્રિય છે અને કયો ઓછો. દાખલા તરીકે, જો કોઈના ACGમાં, એટલે પેલા ગિયર શિફ્ટરમાં, વધુ પ્રવૃત્તિ દેખાય તો સમજાય કે તે શા માટે વિચારોમાં અટવાઈ જાય છે.
હા,
જો બેસલ ગેંગલિયા વધુ સક્રિય હોય તો તે ચિંતાનું કારણ સ્પષ્ટ કરે છે. આનાથી સારવાર વધુ ચોક્કસ બની શકે છે, કારણ કે આપણને ખબર છે કે મગજમાં ક્યાં સમસ્યા છે. તે દર્દીના અનુભવને વૈજ્ઞાનિક સમર્થન આપે છે, જે બહુ મોટી વાત છે.
બરાબર, એટલે કે તમારા મનમાં જ બધું છે એવું કહેવાને બદલે આ એક નક્કર પુરાવો આપે છે. આ ખરેખર દર્દી માટે ખૂબ રાહતરૂપ હોઈ શકે.
ચોક્કસપણે. અને ડોક્ટર એનિબાલી અહીં જ અટકતા નથી. તેઓ એ પણ જુએ છે કે શું કોઈ છુપાયેલા કારણો છે, જેમ કે માથામાં કોઈ જૂની ભૂલાઈ ગયેલી ઈજા, શરીરમાં કોઈ ઝેરી તત્વોનો ભરાવો, જેમ કે ફૂગ, મોલ્ડ એક્સપોઝર, કે કોઈ ચેપ, લાઇમ રોગ જેવો, હોર્મોન્સનું અસંતુલન, જેમ કે થાઇરોઇડ, કે પછી આંતરડાનું સ્વાસ્થ્ય.
આંતરડાનું સ્વાસ્થ્ય મગજ સાથે એનો શું સંબંધ?
એને ગટ બ્રેન એક્સિસ કહે છે, એટલે કે આપણું આંતરડું અને મગજ સીધા જોડાયેલા છે. આંતરડામાં રહેલા જે બેક્ટેરિયા છે ને, એ પણ આપણા મૂડ અને મગજના કાર્ય પર અસર કરી શકે છે. એટલે જ ડૉક્ટર એનિબાલી સંપૂર્ણ શારીરિક તપાસ પર ભાર મૂકે છે. મૂળ કારણ શોધવું ખૂબ જરૂરી છે.
આટલા બધા સંભવિત કારણો જાણ્યા પછી એવું લાગે કે ઉકેલ ક્યાંથી શરૂ કરવો એ જ કદાચ અઘરું હશે. ડોક્ટર એનિબાલી આને કેવી રીતે સરળ બનાવે છે? એમની પદ્ધતિ શું છે?
એમની પદ્ધતિ, જેને આપણે એનિબાલી મેથડ કહી શકીએ, તે બહુઆયામી અને સર્વગ્રાહી છે. એ જીવનશૈલીના ફેરફારોથી શરૂ થાય છે, જેને તેઓ મગજના સ્વાસ્થ્યના 4 સ્તંભો કહે છે. એક તો પોષણ. મગજને ગમતો ખોરાક, જેમ કે લીન પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ, માછલી, અખરોટ, અળસીમાં મળે, પુષ્કળ ફળો, શાકભાજી અને ખાંડ પ્રોસેસ્ડ ખોરાક ઘટાડવાની સલાહ.
ઓકે, પહેલો સ્તંભ પોષણ.
બીજો કસરત. નિયમિત કસરત મગજમાં લોહીનો પ્રવાહ વધારે, સારા રસાયણો એટલે કે ન્યુરોટ્રાન્સમીટર છોડે અને નવા કોષો બનાવવામાં પણ મદદ કરે.
સારી ક્વોલિટીની ઊંઘ મગજની સફાઈ માટે, યાદશક્તિ માટે અને ભાવનાત્મક સંતુલન માટે અનિવાર્ય છે. અને ચોથો, તણાવ વ્યવસ્થાપન. માઇન્ડફુલનેસ એટલે કે ધ્યાન, ઊંડા શ્વાસ લેવાની કસરત, મેડિટેશન જેવી તકનીકો આપણી નર્વસ સિસ્ટમને શાંત પાડે છે.
આ તો પાયાની વાતો થઈ જે આપણે ઘણીવાર સાંભળીએ છીએ પણ કદાચ એનું મહત્વ પૂરેપૂરું સમજતા નથી. આ સિવાય બીજું શું?
હા, આ પાયો મજબૂત કર્યા પછી તેઓ જરૂર પડે લક્ષિત પૂરક તત્વો એટલે કે સપ્લિમેન્ટ્સ અને દવાઓનો ઉપયોગ સૂચવે છે. પણ અહીં ખાસ વાત એ છે કે આ સૂચનાઓ માત્ર લક્ષણો પર નહીં પણ પેલા સ્પેક્ટ સ્કેનમાં દેખાતી મગજની ચોક્કસ પેટર્ન પર આધારિત હોય છે. દાખલા તરીકે ગાબા, મેગ્નેશિયમ, ઓમેગા 3 જેવા સપ્લિમેન્ટ્સ ચોક્કસ જરૂરિયાત મુજબ અપાય છે. આ વધુ વ્યક્તિગત અભિગમ છે. સમજાયું?
હા, એટલે દરેક માટે એક જ દવા નહીં. અને મનોચિકિત્સા એટલે કે સાયકોથેરાપીનું શું સ્થાન છે આમાં?
એનું પણ બહુ મહત્વનું સ્થાન છે. થેરાપી પેલી ન્યુરોપ્લાસ્ટિસિટીને કામે લગાડે છે. જેમ કે CBT, કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી, આપણને નકારાત્મક વિચારવાની રીતોને ઓળખીને તેને બદલવામાં મદદ કરે છે. EMDR જેવી થેરાપી ભૂતકાળના આઘાતમાંથી બહાર આવવા માટે ઉપયોગી થઈ શકે છે. તે ખરેખર મગજને રીવાયર કરવામાં મદદ કરે છે, નવા રસ્તા બનાવવામાં, અને છેલ્લે તેઓ સામાજિક જોડાણ અને જીવનમાં કોઈ હેતુ હોવાના મહત્વ પર પણ ભાર મૂકે છે. સારા સંબંધો, સમુદાયનો હિસ્સો હોવું, જીવનમાં કોઈ અર્થપૂર્ણ ધ્યેય હોવું, આ બધું માનસિક સ્વાસ્થ્ય માટે એક રક્ષણાત્મક કવચ જેવું કામ કરે છે.
વાહ, આ વિસ્તૃત તરીકા ખરેખર આંખો ખોલનારી છે. જો આપણે આમાંથી મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા મુદ્દાઓ પર ભાર મૂકીશું?
મને લાગે છે 4-5 મુખ્ય મુદ્દાઓ છે. પહેલો અને કદાચ સૌથી ક્રાંતિકારી, માનસિક બીમારી એ મગજની બીમારી છે. આ વિચાર કલંક દૂર કરે છે. જો ડાયાબિટીસ કે હૃદયરોગ માટે શરમ ન અનુભવાય તો મગજની સમસ્યા માટે શા માટે? આ સમજ આપણને મદદ લેવા માટે પ્રોત્સાહિત કરે છે, બરાબર ને?
બિલકુલ. બીજો મુદ્દો એ હોઈ શકે કે માત્ર લક્ષણોની સારવાર કરવાને બદલે મૂળ કારણ સુધી પહોંચવું જરૂરી છે. જેમ આપણે તાવ આવે તો કારણ શોધીએ છીએ, તેમ ચિંતા કે ઉદાસી પાછળના શારીરિક અને જૈવિક કારણો, પેલું સ્પેક્ટ, હોર્મોન્સ, કોઈ જૂની ઈજા વગેરે સમજવા જરૂરી છે.
ત્રીજો મુદ્દો જે ખૂબ આશા જગાવે છે, ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે પરિવર્તન શક્ય છે. આપણે જેવા છીએ તેવા જ રહેવા મજબૂર નથી. આપણી આદતો, વિચારો, જીવનશૈલી દ્વારા આપણે આપણા મગજને સક્રિય રીતે બદલી શકીએ છીએ. આ આપણને નિષ્ક્રિય ભોગ બનનારને બદલે સક્રિય પરિવર્તનકર્તા બનાવે છે.
અને ચોથો મુદ્દો એ સર્વગ્રાહી અભિગમનો મહત્વ દર્શાવે છે. કોઈ એક જાદુઈ ગોળી નથી. ડૉક્ટર એનિબાલી એક સુંદર રૂપક વાપરે છે, પેલું સિમ્ફોની ઓર્કેસ્ટ્રાનું. જેમ સારા સંગીત માટે વાયોલિન, સેલો, પર્કશન બધાની જરૂર પડે, તેમ મગજના સ્વાસ્થ્ય માટે દવા, થેરાપી, પોષણ, કસરત, ઊંઘ, સંબંધો બધાએ સાથે મળીને કામ કરવું પડે છે.
હા, અને પાંચમો, જે સ્પેક્ટ સ્કેનિંગ સાથે જોડાયેલો છે, વ્યક્તિગત સારવારનું મહત્વ. દરેકનું મગજ અને તેની સમસ્યાઓ અલગ હોય છે, તેથી એક માપ બધા માટેને બદલે વ્યક્તિની જરૂરિયાત મુજબ તેની મગજની પેટર્નને સમજીને સારવાર ઘડવી વધુ અસરકારક છે.
ડૉક્ટર એનિબાલીના પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. જેમ કે તેમણે કહ્યું છે, વ્યસ્ત મગજ તમારો દોષ નથી, પણ તેને સંભાળવાની જવાબદારી તમારી છે. આમાં દોષારોપણ નથી, પણ એક પ્રકારનું સશક્તિકરણ છે.
હા, અને સ્પેક્ટ વિશે તેઓ કહે છે, અમે અનુમાન નથી લગાવતા, અમે જોઈએ છીએ. બ્રેઇન સ્કેન એક રોડમેપ આપે છે જે ચોક્કસ સારવાર માટે માર્ગદર્શન પૂરું પાડે છે. આવા દર્દી અને ડોક્ટર બંને માટે ખૂબ મદદરૂપ છે.
ન્યુરોપ્લાસ્ટિસિટી વિશેનો આ વિચાર પણ જબરદસ્ત છે. તમે આજે જે પણ પસંદગી કરો છો, શું ખાઓ છો, કેવી રીતે હલનચલન કરો છો, શું વિચારો છો, તે સક્રિયપણે તમારા આવતીકાલના મગજને ઘડી રહ્યું છે. આ આપણને રોજબરોજની નાની નાની બાબતોનું મહત્વ સમજાવે છે, નહીં?
બરાબર. અને પેલો સિમ્ફની ઓર્કેસ્ટ્રાવાળો વિચાર પણ સર્વગ્રાહી અભિગમની જરૂરિયાત સુંદર રીતે સમજાવે છે. બધા પાસાઓનું સંતુલન જરૂરી છે.
તો આ બધી વાતો જાણ્યા પછી સવાલ એ થાય કે સામાન્ય વ્યક્તિ આ જ્ઞાનનો વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરી શકે?
જુઓ, સૌથી પહેલું તો પોતાની જાત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી શકાય. હું આવો જ છું કે મારામાં જ કંઈક ખામી છે એમ વિચારવાને બદલે મારા મગજને અત્યારે થોડી મદદની જરૂર છે એવો સહાનુભૂતિવર્યો અભિગમ અપનાવી શકાય, થોડી આત્મકરુણા વધારી શકાય.
બીજું, આપણે આપણી મગજ સ્વાસ્થ્ય આદતોનું જાતે મૂલ્યાંકન કરી શકીએ. શું હું પૂરતું પ્રોટીન લઉં છું? શું હું રોજ થોડું ચાલું છું? મારી ઊંઘ કેવી છે? તણાવ ઘટાડવા હું શું કરું છું? અને પછી નાના શક્ય હોય એવા ફેરફારો શરૂ કરી શકાય, જેમ કે રોજ 10 મિનિટ શ્વાસની કસરત કરવી કે સાંજે ચાલવા જવું. નાની શરૂઆત.
ત્રીજું, ડૉક્ટર પાસે જઈએ ત્યારે વધુ માહિતગાર બનીને વાત કરી શકીએ. માત્ર લક્ષણો જણાવવાને બદલે સંભવિત મૂળ કારણો વિશે પૂછી શકીએ, જરૂરી ટેસ્ટ જેમ કે વિટામિન લેવલ, થાઇરોઇડ કરાવવા વિશે ચર્ચા કરી શકીએ, થોડા પ્રોએક્ટિવ બની શકીએ.
ચોથું, જો આપણને ખબર હોય કે આપણને વિચારોમાં અટવાઈ જવાની, એટલે કે પહેલો વધુ સક્રિય ACG તકલીફ છે, તો આપણે માઇન્ડફુલનેસ કે ધ્યાન ભટકાવવાની ટેકનિકનો સભાનપણે ઉપયોગ કરી શકીએ. જો ચિંતા વધુ સક્રિય, બેઝલ ગેંગલિયા વધુ હોય, તો શાંતિદાયક પ્રવૃત્તિઓ અપનાવી શકીએ.
અને છેલ્લે, આ સમજ આપણને બીજાઓ પ્રત્યે વધુ સહાનુભૂતિ રાખવામાં મદદ કરી શકે છે. કોઈના ગુસ્સા કે બેદરકારી પાછળ કદાચ તેમના મગજની કોઈ તકલીફ હોઈ શકે છે. આ સમજણ સંબંધો સુધારવામાં પણ મદદરૂપ થાય છે.
આખી ચર્ચાનું સાર જોઉં તો મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે આપણે આપણા મગજના સ્વાસ્થ્ય માટે નિષ્ક્રિય દર્શકો નથી, પણ સક્રિય ભાગીદાર બની શકીએ છીએ. પેલી ન્યુરોપ્લાસ્ટિસિટીનો વિચાર જબરદસ્ત આશા આપે છે કે પરિવર્તન શક્ય છે અને આપણે તે દિશામાં પગલાં ભરી શકીએ છીએ.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર એ સંકલિત અને વ્યક્તિગત અભિગમ છે. મગજ એક જટિલ અંગ છે અને એની સમસ્યાઓ પણ જટિલ હોઈ શકે છે. એટલે માત્ર એક જ ગોળી કે ઉપાય પર આધાર રાખવાને બદલે જીવનશૈલી, પોષણ, થેરાપી અને જરૂર પડે દવાઓ, આ બધાનું યોગ્ય મિશ્રણ અને તે પણ વ્યક્તિની જરૂરિયાત મુજબ એ જ સાચો રસ્તો છે. મૂળ કારણ સુધી પહોંચવું અને તેને સંબોધવું એ ચાવી છે, મને લાગે છે.
ખરેખર આ ચર્ચા આપણને વિચારતા કરી મૂકે છે કે આપણે આજે જ આપણા મગજને વધુ સ્વસ્થ અને શાંત બનાવવા માટે કયો એક નાનો ફેરફાર અપનાવી શકીએ.
એક સુંદર પ્રશ્ન છે વિચારવા માટે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.